આપણે જે આ પ્રથમ પ્રકરણનું 24 અને 25 એ વચનામૃતના અંશો વાંચ્યા, બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન છે કે મનમાં ખોટા ઘાટ થતા નથી, ઇન્દ્રિયો વિષયોમાં તણાતી નથી, ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે, છતાં અપૂર્ણપણું રહે છે અને અંતર સૂનું સૂનું રહે છે, તેનું શું કારણ છે? શ્રીજી મહારાજે કહ્યું કે કેવળ સ્વધર્મથી પૂર્ણ કામપણું મનાતું નથી, ઇન્દ્રિયોનો વિષયમાં ન તણાવવું તે સ્વધર્મ છે, કેવળ સ્વધર્મથી પૂર્ણ કામપણું મનાતું નથી, પરંતુ ત્રણ બાબત જોઈએ છે. એક, ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન, બીજું આત્મનિષ્ઠા, ત્રીજું જે સત્સંગ મળ્યો છે, જે સંતનું સાનિધ્ય મળ્યું છે એનો યથાર્થ મહિમા. આ ત્રણ ન જણાય તો અપૂર્ણપણું રહે, અને યથાર્થ આ ત્રણ બાબત જીવનમાં હોય તો તૃપ્તિનો ઓડકાર આવે. મૂળ સમસ્યા છે જીવનમાં અધૂરક, અંદરનો ખાલીપો, એકલવાયાપણું, એમ્પ્ટીનેસ, લોનલીનેસ, એ સેન્સ ઓફ વોઇડ. આ વૈશ્વિક સમસ્યા છે, એને ધ્યાનથી સમજવા જેવી છે. સાધુ હોય કે સંસારી હોય, મૂળ કંઈક મહત્વની બાબત જો જીવનમાંથી છૂટી જશે તો ખાલીપો ફરી વળશે. એકલવાયુ સતાવશે. સુંદર પ્રભાતે કાશી નરેશ મહારાજ રત્ન જડિત રથમાં સવાર થઈ પોતાની નગરી બહાર ફરવા નીકળ્યા છે. નગરીની બહાર ગયા તો એક ઘટાદાર વૃક્ષની નીચે એમણે શાંત મુદ્રામાં બેઠેલા સાધુને જોયા. કાશી નરેશ આ દ્રશ્ય જોઈને થંભી ગયો. એમણે સારથીને કહ્યું, સારથી રૂકો, આ સમૃદ્ધ ભિક્ષુક કોણ છે? સમૃદ્ધ ભિક્ષુક કોણ છે? મારે એમને પ્રણામ કરવા છે. સારથીએ રથ ઉભો રાખ્યો. કાશી નરેશ રથમાંથી ઉતરી પેલા સાધુના ચરણમાં પડ્યા. એમણે કહ્યું કે મહારાજ, હું આ નગરીનો મહારાજા કાશી નરેશ છું. મારી પાસે અઢળક સત્તા છે, સંપત્તિ છે, ભોગ વૈભવના સાધનો છે, દાસ દાસીઓ છે, સુખની સુવિધાઓ અનંત છે, છતાં બધું હોવા છતાં મારી પાસે કંઈ નથી એવું મને કેમ લાગે છે? અને આપની પાસે કંઈ નથી છતાં આપની પાસે સર્વસ્વ હોય એમ મને કેમ લાગે છે? સાધુ હસ્યા, સરસ જવાબ આપ્યો. રાજન, બાહ્ય સમૃદ્ધિને એકઠી કરવામાં જે વ્યક્તિ લાગી જાય છે એ અંદરની સમૃદ્ધિ ખોઈ બેસે છે. તમે રાજ્યના સીમાડા વિસ્તારવામાં, ભોગ વૈભવના સાધનો એકઠા કરવામાં, ભોગ ભોગવવામાં, રાજકોષ ધન સંપત્તિથી છલકાવવામાં અંદરની સમૃદ્ધિ ખોઈ નાખી છે. બહાર ઘણું છે તમારી પાસે, પણ અંદર કંઈ નથી. બહારથી તમે સમ્રાટ છો, પણ અંદરથી તમે ભિક્ષુક છો, રાંક છો, કંગાલ છો. જ્યારે હું બહારથી ભિક્ષુક છું પણ અંદરથી સમૃદ્ધ છું. ભક્તિ ઉપાસના પરમ સત્ય એ અમારો ખજાનો છે, એ અમારી સમૃદ્ધિ છે. રાજન સાંભળી લો કે બાહ્ય સંપત્તિનું વળગણ છૂટે તો જ અંદરની સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પરંતુ આપ એટલા ભાગ્યશાળી છો રાજન કે તમને ખ્યાલ તો આવ્યો કે બહાર ઘણું છે ને અંદર કંઈ નથી, બાકી અનંત જીવ છે. આ સમસ્યા સૂજે છે કોને? આપ પરમ ભાગ્યશાળી છો. આ સમસ્યા શું કેવળ કાશી નરેશની છે? હરેક વ્યક્તિની છે. બહાર ઘણું, અંદર કશું નહીં. આ વચનામૃત સાંભળતા તમે તમારી જાત સાથે સરખાવતા જજો કે બહાર કેટલું છે ને અંદર કેટલું છે. આવું થાય છે કેમ? સમજો, કાચના ટુકડાને તમે સાચા હીરા માની લો અને પછી તમે એને ખરીદો તો તમારે જે ચૂકવણી કરવાની છે, પેમેન્ટ કરવાનું છે, એ નગદ રૂપિયામાં જ કરવું પડશે. ઘરમાં હીરા ખોટા આવશે અને સાચી સંપત્તિ જશે. કારણ કે ખોટાને સાચું માનીને વળગ્યા. બાહ્ય સમૃદ્ધિ ખોટી છે એમ માનીને વ્યવહાર કરે તો અંદરનું સત્ય ક્યારેય ઓછું થતું નથી. પરંતુ બહારની સમૃદ્ધિ, બહારના વૈભવો, બહારનો વિલાસ, એ સંબંધો સહિત સાચું છે એમ માનીને વ્યક્તિ જ્યારે વળગે ત્યારે અંદરનું સત્ય પેમેન્ટ થઈ જાય. સમાજમાં કોઈ ખોટું કામ કર્યું હોય અને તમે સહેજ એનો પક્ષ રાખી જુઓ એટલે લોકોના મનમાંથી તમારા પ્રત્યેની સત્ય નિષ્ઠા ઓછી થઈ જશે કે આમ બરાબર છે પણ એનો ભરોસો નથી. આ રીતે અંદરનું સત્ય ચૂકવાય છે. કંઈક અંદરનું ચૂકવા વગર બહારની સમૃદ્ધિ ખોટી છે એ સાચી માનીને મેળવાતી જ નથી. અને આપણે આખી જિંદગી આ જ કરીએ છીએ, બહારની સમૃદ્ધિ મેળવવામાં અંદરની સમૃદ્ધિ ખોઈ નાખીએ છીએ. પછી સાધુ હોય કે સંસારી હોય, જોસેફ નામનો એક બહુ મોટો ખેડૂત, વિશાળ ફાર્મ હાઉસ હતું, અનેક ગુલામો હતા, ઘોડા, ખચ્ચર, કૂતરાઓ, બીજા પ્રાણીઓનો શોખ હતો, ખૂબ સંપત્તિ હતી. પરંતુ એને એક દિવસ વિચાર થયો કે મારે આ બધા પ્રાણીઓની ભાષા શીખવી જોઈએ. એટલે એને ખ્યાલ આવ્યો કે સંત મોજીઝ કરીને આ પક્ષીઓની ભાષા જાણે છે. એ મોજીઝની પાસે ગયા અને એમને કહ્યું, મહારાજ મને પશુ પક્ષીઓની ભાષા શીખાવો. સંતે હસીને કહ્યું કે બેટા, એ ન શીખે એમાં તારી ભલાઈ છે, શું કામ શીખે છે. પશુઓ પક્ષીઓ આપણા વિશે શું વિચારે છે એ જો આપણે જાણીએ ને તો સુખ ના રહે. તો કે ના મહારાજ, એમાં શું વાંધો છે, મહારાજ પાલતુ પશુઓ છે, મને શીખાવો. સંત મોજી છે એને પશુ પક્ષીઓની ભાષા શીખાય. ખુશ થયો, ફાર્મ હાઉસમાં પાછો ફેર્યો. એક દિવસ એવું બન્યું કે નિરાતે ભોજન કરીને બેઠો છે, એમાં બે કૂતરાઓ બેઠા બેઠા વાત કરે છે. એકને બીજાએ કીધું, એલા આજે સામે સરસ મજાનો રૃષ્ટ પુષ્ટ તેજીલો ઘોડો છે ને, હા એ 5 દિવસમાં મરી જવાનો છે. અને આ વાત પેલો જોસેફ સાંભળી ગયો, તુરત જ ઘોડાને છોડી બજારમાં જઈને વેચી અને જે પૈસા આવ્યા એ લઈને તિજોરી મૂકી દીધા. હસ્યો, જોજી સંત કહેતા હતા તું દુખી થઈશ પણ હું કેટલો સુખી થયો, કોઈ નુકસાન જ નહીં. વળી થોડા દિવસ થયા ત્યાં પાછા એ બે કૂતરાઓ વાતો કરતા હતા કે જોયું પેલું ખચ્ચર છે ને એ 7 દિવસમાં મરી જવાનું છે. જોસેફ પૂછ્યો, પેલું ખચ્ચર ને છોડ્યું, બજારમાં વેચી નાખ્યું, જે પૈસો આવ્યો તિજોરીમાં મૂક્યો ને હસ્યો, સુખી થયો. વળી ત્રીજી વાર પેલા કૂતરાઓ ઉભા હતા, વાતો કરતા હતા કે આજે રાજ્ય આપણા માલિક જોસેફનો પ્યારામાં પ્યારો જે ગુલામ છે એક ગુલામ 10 દિવસમાં મરી જવાનો છે, અને જોસેફે એના ગુલામને બજારમાં વેચવા ઉપાડ્યો. પેલા ગુલામે કહ્યું, મહારાજ હું તમારો અત્યંત પ્રિય સેવક છું, હવે હું કેટલા દાડા જીવીશ, તમારો પ્રેમ ક્યાં ગયો મારા ઉપર હતો, એ મને બીજા પાસે નહીં ફાવે. મહારાજ આપ મને મારશો પીટશો તો મને તમારા આંગણામાં મરી જવા દો, શા માટે બીજે ધકેલો છો. પણ જોસેફ વાત કહેતો નથી કે તું મરી જવાનો છે, મારે ખોટ ખાવી નથી. ગુલામને વેચી નાખ્યો, રડતા હૈયે ગુલામ વેચાયો, પૈસો આવ્યો, તિજોરીમાં મૂક્યો. જોસેફ ખુશ થયો. હવે સાંભળો, થોડા દિવસ ગયા ત્યારે એ બે કૂતરાઓ વાતો કરતા હતા, કેલા 3 દિવસમાં આપણો માલિક જોસેફ મરી જવાનો છે. હવે સમજી શકો છો જોસેફનું શું થયું છે. આખો પસીના પસીના થયો, ધરતી ધ્રુજતી હોય એવું લાગ્યું, આકાશ નીચે સરકતું હોય એવું લાગ્યું. જોસેફ દોડ્યો છે, સંત મોજીસના ચરણમાં જઈને પડ્યો કે મહારાજ બચાવો બચાવો. અરે બેટા શું થયું? કે મહારાજ કૂતરાઓ એવી વાતો કરી મેં સાંભળી કે 3 દિવસમાં મારું મૃત્યુ થવાનું છે. સંત મોજીસ બહુ સરસ બોલ્યા, ઇસમે કોણ સી બડી બાત હૈ, અપને સ્વયં કો બેચ ડાલો, બેચ ડાલો. અરે મહારાજ હું મારી પોતાની જાતને કઈ રીતે વેચું? કેમ, ઘણી વાર વેચી ચુક્યો છું, તે કઈ ઘોડો ખચર અને ગુલામ જ થોડા વેચ્યા છે, તે તારા જીવનના મૂલ્યો વેચ્યા છે, ધર્મ વેચ્યો છે, માનવતા વેચી છે, પ્રેમ વેચ્યો છે, કરુણા વેચી છે, શું નથી વેચ્યું, વેચી નાખ. જોસેફ ઉદાસ થયો, પાછો ફર્યો. એ જ ઉદાસીમાં 3જે દિવસે ભરી ભરી તિજોરી મૂકીને ખાલી ખાલી હાથે જોસેફ દુનિયામાંથી ચાલ્યો ગયો. આ રીતે માણસ તિજોરીઓ ભરે છે અને અંદરથી ખાલી થાય છે. સમસ્યા હરેકની એ છે, રડતા રડતા આવે છે, ફરિયાદ કરતા કરતા જીવન જીવે છે, અને પાછો રડતા રડતા દુનિયામાંથી ચાલ્યો જાય છે. હરેક માણસ રડતા રડતા દુનિયામાં આવે છે, જન્મે ત્યારે બાળક રડે છે, તો રડતા રડતા જન્મ થાય છે, અને ફરિયાદ કરતા કરતા આખી જિંદગી જીવે છે. પત્ની બરાબર નથી, બાળકો બરાબર નથી, મકાન બરાબર નથી, ડ્રાઈવર બરાબર નથી, ગાડી બરાબર નથી, શરીર બરાબર નથી, વાઈફ બરાબર નથી, તું બરાબર નથી, ફરિયાદ કરતા કરતા જીવે છે, અને આખરે રડતા રડતા ચાલ્યો જાય છે. પરંતુ જે ખરેખર ભક્ત છે, સંત છે, એ આ દુનિયામાં રડતા રડતા જ આવે છે. બધા બાળકોની જેમ રુદન કરતા કરતા જ આ દુનિયા ઉપર અવતરે છે, રડતા રડતા આવે છે, પરંતુ પરમાત્માની યાદમાં જીવે છે અને હસતા હસતા ચાલ્યા જાય છે. શા માટે? એ અંદરથી ખાલી નથી, એનો તો ખજાનો ભરપૂર ભર્યો છે. જેને રડવાનું કોને છે કે જેની પાસે સંપત્તિ નથી. લંડનની ભરપૂર સભામાં જોગી સ્વામીએ બહુ સરસ વાત કરી, છાતી ઉપર હાથ મૂકીને, કે ભક્તો અમે ખાલી નથી, આમાં સ્વામિનારાયણ ભરપૂર ભર્યા છે, સ્વામિનારાયણ ભરપૂર ભર્યા છે. એને કોને રડવાનું? અઢળક સંપત્તિ જેની પાસે છે. બાકી વિશ્વના ધનપતિઓ જોઈ લો, હાવર્ડ યુસ, કેટલી સંપત્તિ, કેટલી જમીન જાયદાદ, ગણી ન શકાય એટલી સંપત્તિનો માલિક હાવર્સ યુસ. આજે હિસાબ લગાવો તો કાલ ફરીથી સરવાળો કરવો પડે, એટલું એનું સ્ટોક માર્કેટમાં રોકાણ, આ તે બધું. પરંતુ છેલ્લા દિવસોમાં એ પોતાના મકાનના કમરામાં વધેલા વાળ, વધેલા નખ, અડધા પડધા કપડા પહેર્યા હોય ન પહેર્યા હોય, અને કાળી ચીસો પાડતો, આઈ હેવ નથિંગ, આઈ એમ એમ્પ્ટી, આઈ એમ એમ્પ્ટી, અને એ ચીસો પાડતા પાડતા હાવર યુઝ મૃત્યુ પામે. બહાર તો સંપત્તિ ઘણી છે, અંદર સંપત્તિ નથી. ઓનેસ્ટ હેમિંગ બી ક્વિક, અમેરિકન ફિલ્મ સ્ટોરીનો રાઇટર, વિશ્વ પ્રવાસી, એની પાસે પ્રોફેશનલ એક્સલન્સ છે, ખૂબ સંપત્તિ છે, સ્ત્રી પુરુષો મિત્રો છે, પરંતુ ડબલ બેરલ એટલે બે ચોટાળાની શોર્ટ ગન પોતાના મોંમાં મૂકી ટ્રિગર દબાવી આ ખોપડું ઉડાડીને આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યું. ભાઈ કેમ આવું થાય છે? બધું હોવા છતાં શું તકલીફ છે? મેરેલિન મનરો પાસે શું ન હતું? રૂપ હતું, યૌવન હતું, કીર્તિ હતી, પ્રસિદ્ધિ હતી, અભિનય કલા હતી, મિત્રો હતા, ચાહકો હતા. કોઈને લાગે નહીં કે આના કોઈ હૃદયના એક પણ કોરમાં ખૂણામાં ક્યાંય દુઃખ હોય, છતાં રાત્રે એવી ગોળીઓ ગળીને આત્મહત્યા કરી લીધી. એક એક ગણો ધનપતિઓ, અર્નેસ્ટ હેમિંગવે હોય, એલ્વિન પ્રેસ્ટલી હોય, થોમસ મોનાહન હોય, વિદેશી હોય કે અહીંના હોય, બહારની સંપત્તિ માણસને અંદરથી ખાલી રાખે છે અને એ ખાલીપો પીડે છે. એ જ ભયંકર પીડા છે કે અંદર કશું નથી. વિદેશોની અંદર જે અમુક ધનપતિના વિસ્તારો છે એના નામ જ પડી ગયા છે સુસાઇડ બેલ્ટ, કારણ કે ત્યાં વધુમાં વધુ આત્મહત્યાઓ થાય છે. અને ફ્રાન્સ અને જાપાનમાં તો સુસાઇડ મેન્યુઅલ બુક્સ મળે છે. ફ્રાન્સમાં તો કાયદેસર કરી દીધું છે, તમારે આત્મહત્યા કરી વાંધો નહીં, ગુજરી જાઓ. તો કેમ સુખરૂપ મરવું એના માટે તમને ગાઈડ આપતી બુક મળે છે, માર્ગદર્શક. શાંતિથી ચાલ્યા જાઓ. અમેરિકન નવલકથાકાર હેનરી મિલરે એક પુસ્તક લખ્યું છે, સમજદારને તરત લાઈટ થઈ જશે, એર કન્ડિશન નાઇટમેર, વાતાનુકૂલિત કમરાની ભૂતાવળ. એ દશા ધનપતિઓ જાણે છે. આપણે કાગબાપુ મુંબઈમાં ગયા હતા તો ઊંચી ઊંચી ઇમારતોને જોઈને કાગબાપુની પાઘડી પડી ગઈ હતી, અને ત્યારે ઊંચી ઇમારતો, ઊંચા બંગલાઓને કાગબાપુએ પ્રશ્ન કર્યો, તો બંગલાઓ તમારી અંદર જીવનારાઓની દશા કેવી છે એ મને બતાવશો? ગીત તો લાંબુ છે પણ એમ છેલ્લી કડી બહુ મજાની છે. કાગઈ છેવટ બંગલો બોલ્યો ને કવિ, આ બધું જાણવા માં નસાર, હે કવિ આ બધું સુણવા માં નહીં સાર. ઈશ્વર તું કોઈને દઈશ માં આવો બંગલા નો અવતાર, મારે તો હેમાળા ને માર્ગે જાવું, એ નાનું એવું ઝૂંપડું થાવું. બોલો બોલો તમે બંગલા બોલો, અને હવે હૈયા કેરી તમે હાટડી ખોલો. સંપત્તિ બહાર છે, અંદર ભૂતાવળ છે. બિલકુલ સીધું સાદું ગણિત, તમારી પાસે 10 રૂપિયા હોય એટલે 1 એકડો 1 શૂન્ય હોય, 100 રૂપિયા આવે એટલે 1 એકડો 2 શૂન્ય થાય, 1000 રૂપિયા આવે એટલે 1 એકડો 3 શૂન્ય થાય, 10,000 થાય એટલે 1 એકડો 4 શૂન્ય થાય, 1,00,000 આવે એટલે 1 એકડો 5 શૂન્ય થાય, 10,00,000 આવે એટલે 1 એકડો 6 શૂન્ય થાય. આનો ચોખ્ખો અર્થ છે, સંપત્તિ વધે એમ જીવનમાં શૂન્યતા વધતી જાય છે, વધતી જાય છે, વધતી જાય છે. એમ્પ્ટીનેસ, માણસ અંદરથી ખાલી છે. ખાલીપો ભલે દેખાતો નથી પણ છે ખાલી. બીજું છે લોનલીનેસ, એકલવાયા પણ. એરિક ફ્રોમે એક બહુ સરસ પુસ્તક લખ્યું છે, ધ હાર્ટ ઓફ મેન. બહુ સરસ વાત કરી છે કે આપણે બાળક તરીકે જયારે જીવન શરૂ કરીએ છીએ ત્યારે પ્રેમ અને વિશ્વાસથી ભરેલા હોય છે. માતાની છાતીએ વળગી પ્રેમજી થાય, પ્રેમથી વળગી જઈએ છીએ. પિતાની ગોદમાં પ્રેમ અને વિશ્વાસથી સૂઈ જઈએ છીએ. માતા પિતાને, ભાઈઓને, બહેનોને દુઃખ આવે તો આંખમાં આંસુ આવે છે, દૂર થવાનું મન થતું નથી. પરંતુ જેમ 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 બાળક મોટું થતું જાય છે એમ એને પ્રેમ અને વિશ્વાસ ઘટતા જાય છે, અને કામ ક્રોધ લોભ મોહની વૃત્તિઓ આવૃત થઈ જાય છે. એક વસ્તુ સ્પષ્ટ કરજો, કામ ક્રોધ લોભ મોહ અને રાગ દ્વેષથી ઘેરાયેલી કોઈ પણ વ્યક્તિ હોય, સાધુ હોય કે ગ્રહસ્થ, એ ક્યારેય કોઈને સાચો પ્રેમ આપી શકે નહીં અને સાચો પ્રેમ મેળવી શકે નહીં. સ્પષ્ટ કારણ એ છે કે પ્રેમ ઉપર આ બધી દુર્વૃત્તિઓનું આવરણ ચડી જાય છે. એટલે કોઈ પણ વ્યક્તિની નજીક જશે એટલે પહેલી ગણતરી મૂળભૂત વૃત્તિથી કરશે કે આ માણસ મને કામનો છે, જો કામનો હોય તો સંબંધ બાંધશે, સંબંધ વિકસાવશે, જેને તમારી ભાષામાં કહે છે ને મટરપટ્ટી કરશે, સંબંધ કેળવશે, કામ પૂરું થશે, સંબંધ તોડી નાખશે. કોઈ દિવસે સાચો પ્રેમ ન આપી શકે. મોહબતની લાગણી મળતી નથી અહીં. મોહબત વિનાની લાગણી મળતી નથી અહીં. ફરીથી, મોહબત વિનાની લાગણી મળતી નથી અહીં. અહીં તો લોકોના દિલમાં પણ દિમાગ હોય છે, ગણતરી કરીને ચાલે છે. ભલે દિલથી વાત કરતો લાગે, પણ એમાં દિમાગ કામ કરતું. હું તમને સીધો પ્રશ્ન કરું, તમે પરિણ્યા તો ગણતરી કર્યા વગર પરિણ્યા છો? તમે બધું તપાસ્યું છે, ઘર કેવું છે, વ્યવહાર કેવું છે, કયા સિટીમાં રહીએ છે, ખાધે પીધે કેમ છે, બેંક બેલેન્સ કેમ છે, ગ્રીન કાર્ડ ભલે હોય કે ન હોય પણ રેશનિંગ કાર્ડ છે કે નહીં, ભૂખ્યો મારી નાખે નહીં. તો બધી ગણતરી કરીને તમે નથી, પેલા લોકો કહેતા કે આપણે લગ્ન થશે ને એટલે આપણે તો બસ અમદાવાદમાં જ રહેવું છે અને શેર બજાર ભાંગી પડ્યું, ગામડે જવું પડ્યું, ત્યાં છાણા થાપવાનો વારો આવ્યો. પછી ઓલી રોજ મેળા માં તું મને કેતા હતા હું તને અમદાવાદ લઈ જઈશ. લઈ તો જાવી હતી પણ ક્યાં રાખવી તને? મોહબત વિનાની લાગણી મળતી નથી અહીં. ગણતરી વગર કોઈ પરિણામ નથી. એનો અર્થ શું છે કે સુખ સગવડતાને તમે પરણો છો, કોઈ વ્યક્તિને નથી પરણતા. તો સીધો હિસાબ છે, જયારે વ્યક્તિ વ્યક્તિને ન પરણે તો બંને એક કેવી રીતે થાય? એટલે જિંદગીભર ગ્રહસ્થો ભેળા રહેવા છતાં હૃદયથી જોજનો દૂર હોય છે, સગવડતા ખોળે છે, પાયો ખોટો છે. પણ હજી કદાચ તમને મોહમાં અમારી વાત ગળે નહીં ઉતરે કે સ્વામીજીને ગપ્પુ ચાલાવે છે, અમે તો બધા હાર્ટલી બહુ જ એક છીએ. પણ હું તમને બહુ મજાની વાત કહું, સ્વામી સચ્ચિદાનંદજી આપણે દંતાલીવાળા છીએ, એમણે એક પ્રયોગ કર્યો હતો. તીર્થયાત્રામાં બધા સાથે ગયેલા ને એમાં એક નદી આવી, નદી કાંઠે સ્વામીજી રમુજી સ્વભાવના હતા, બધાને કપલો હતા લગભગ 12-13, એમને કીધું લાઈનસર ઉભા રહી જાઓ, આ નદીનો બહુ જ મહિમા છે, આ મનોરથ પૂર્ણ કરે એવી નદી છે, લ્યો હાથમાં જળ લ્યો, હું બધાને સંકલ્પ કરાવું છું. અને સંકલ્પ કરી અને જે મનોકામના છે હું બોલું છું અને મંત્ર બોલીને મનોકામના બોલી લઉં એટલે તમે જળ આ નદીમાં પધરાવજો એટલે તમારી મનોકામના પૂર્ણ થશે. બોલો હું એ પ્રમાણે તમારો મનોરથ કરાવવા માંગુ છું, મનોકામના પૂરી, કે આવતે જન્મે પણ તમે બધા જે પતિ પત્ની છો એ ફરીને આવતે જન્મે પણ પતિ પત્ની રૂપે ભેળા થશો. તેરે તેર કપલે પાણી ઠોકી દીધું, એઠું ફેંકી દીધું એ કે આ 30 વર્ષ આ ભોથું માંડ હચવાનું, આવતે જન્મે આને કેમ હાચવવો? તમને ખોટું લાગતું ઘેરે ટ્રાય કરજો. હકીકત હૃદયથી એક નથી હોતા. એટલે કોઈ બહુ સરસ કીધું, ભરી ભરી ભીડમાં પોતાના નીડમાં મને લાગે એકલવાયુ સાવ, મારું રેતીમાં નાવ. પાણીમાં નાવ હોય તો આનંદ આવે, પણ રેતીમાં કેવી રીતે નાવની શોભા ને સુખ છે? છોકરા છૈયા ચાંચાળા ને પાંખાળા થાય એટલે ઉડી જાય અને ઘર ખાલી થઈ જાય અને પછી એકલું એકલું લાગે, એ સમજી શકાય. એને અમેરિકન સમાજશાસ્ત્રીઓ એમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમ કહે છે, ખાલી માળાનો ખાલીપો. પણ બધા સાથે રહેતા હોય, ઘર ભર્યું ભર્યું હોય, પરિવાર સંપન્ન હોય અને છતાં પણ ખાલી ખાલી લાગે, આ ભર્યા માળાનો ખાલીપો, એ સમસ્યા ભયંકર છે. એટલે આજે પછી ઘણી જગ્યાએ એવા પ્રવચનો અને પુસ્તકો મળે છે કે જીવનને કઈ રીતે રસમય કરવું, કેવી રીતે બંને સાથે વાત કરવી, કેટલું જતું કરવું, ભેળા બેસીને જમવું, અમુક રમતની રસ કેળવવી, તરવા જવું, સ્વિમિંગ કરવું, ગોલ્ફ રમો, જાત જાતના સૂચનો કરાય છે કે તમારું જીવન કઈ રીતે રસપૂર્ણ બને. ફાયદો જરૂર થતો હશે, નો ડાઉટ. પણ હું તમને એક ઘટના કહું, તમે બે પુસ્તકોના નામ તો જરૂર સાંભળ્યા છે, હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ એન્ડ હાઉ ટુ સ્ટોપ વરિંગ એન્ડ સ્ટાર્ટ લિવિંગ. ડેલ કાર્નેગીના જગ પ્રસિદ્ધ બે પુસ્તકો છે. કેટલું સરસ અદભુત નિચોડરૂપ પુસ્તકો. બીજાના દિલ કેમ જીતવા, મિત્રો કેમ બનાવવા, દરેક જીવનની સમસ્યાઓને કેમ પાર કરવી, નિરાશાઓમાંથી પણ કેમ આશાઓને શોધી કાઢવી, મુખ ઉપર સતત કેમ હાસ્ય રાખવું અને પ્રસન્નતાથી કેમ જીવવું, એના અનુભવ પૂર્ણ ઉપાયો બતાવનાર ડેલ કાર્નેગી. ચેલેન્જ કરે 40 પાના વાંચો અને જો જીવનમાં નિરાશા ન ખંખેરાય તો આ પુસ્તકને ફાડીને કચરા પેટીમાં નાખી દેજો. પુસ્તકો સરસ છે. એ ડેલ કાર્નેગીના પોતાના ચહેરા ઉપર સતત હાસ્ય રહેતું, કેટલા મિત્રોથી વીંટળાયેલો રહેતો, પરંતુ 25 માળે પોતાની ઊંચી બિલ્ડિંગમાં એક દિવસ વિન્ડો ખોલીને ડેલ કાર્નેગીએ ત્યાંથી નીચે કૂદીને આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી નાખ્યું. શા માટે? ક્યાં ગયું એના મુખ ઉપરનું સ્મિત? મિત્રો પણ સાથમાં નહોતા. પ્રેમપૂર્ણ જીવન કદાચ આપણે અંત અવસ્થા સુધી જીવી લઈએ તો બીજી સમસ્યા છે. જ્યારે આ શરીર છોડીને જવાનું થાય ત્યારે ઉલટાની પીડા થાય, કારણ કે જેની સાથે સ્નેહ છે એ કોઈ સાથે આવી શકતા નથી અને સાથે આવી શકે એની કોઈ ઓળખાણ નથી. એટલે મૂળ સમસ્યા તેમની તેમ જ રહે છે. એટલે આમ જોવો તો એકલ દોકલ, આમ જોવો તો મેળા. ધ્યાનથી સાંભળજો. આમ જોવો તો એકલ દોકલ ને આમ જોવો તો મેળા, આમ જોવો તો આગળ પાછળ ને આમ જોવો તો ભેળા, આમ જોવો તો સંત ધર્મના મરમ સુધી પહોંચેલા અને આમ જોવો તો છીએ મુસાફર થેલા લઈને નીકળેલા. બન્યા નહીં ગુરુ કોઈના, થઈ શક્યા નહીં ચેલા કોઈના, કેમ ગણીએ તમોને છેલા અને અમોને પહેલા. ભીતરમાં ભગવાન વસે તો બધા દાખલા સેલા, આ નથી કોઈની મોનોપોલી, જે પહોંચે તે પહેલા. સબ જગ નિર્ધના કબીરા, સબ જગ નિર્ધના, ધનવંત નહીં કોઈ ધનવંત, સોઈ જાનીએ રામ નામ ધન હોય. જુનાગઢના નરસિંહ મહેતા પાસે શું હતું? છતાં એના જેવો કોઈ સમૃદ્ધ નહોતો. અંદરની સમૃદ્ધિ છે એ ખોખારો જુદો હોય. અને રામ માંડલિક જુનાગઢના, એની પાસે શું બહાર બાકી હતું? છતાં જુનાગઢની બજારમાં કૂતરાની જેમ મૃત્યુ પામ્યું. મિશિગન યુનિવર્સિટીના કોન્ફરન્સમાં ડોક્ટર બેન્જામિને પ્રવચનમાં કહેલું, વી હેવ મોર એજ્યુકેટેડ પીપલ ધેન એટ એની ટાઈમ ઇન ધ હિસ્ટ્રી, યેટ અવર હ્યુમેનિટી ઇઝ ડિસીઝ્ડ હ્યુમેનિટી. ઇટ ઇઝ નોટ નોલેજ વી નીડ, અવર હ્યુમેનિટી ઇઝ ઇન નીડ ઓફ સમથિંગ સ્પિરિચ્યુઅલ. અધ્યાત્મની જરૂર છે. ભગવાન જીવનમાં આવ્યા, ભક્તિ જીવનમાં આવી, એની સાથે તાર લાગ્યો તો તમામ પ્રશ્નોના સમાધાન છે. ડોલર કેટલા છે મહત્વનું નથી, હૈયામાં ડોલરિયો કેટલો છે એનું મહત્વ છે. સારું, અધ્યાત્મને માર્ગે વળ્યા, દેવ પૂજા અર્ચન પૂજા પાઠ બધું થાય છે, છતાં ખાલીપો રહે. આપણે બધું કરીએ છીએ, હવે પ્રશ્ન આપણો આવે છે, છતાં પણ ખાલીપો રહે. ભલે ને ભજન ભક્તિ કીર્તન યથાર્થ કરતા હોય, મહત્વનું કંઈક છૂટી જાય તો હજી પણ ખાલીપો છે. એટલે જ બ્રહ્માનંદ સ્વામીનો હવે પ્રશ્ન છે વિચારવા જેવો છે કે મહારાજ, ઇન્દ્રિયો વિષયમાં તણાતા નથી, ખોટા ઘાટ મનમાં થતા નથી, નિશ્ચય યથાર્થ છે ભગવાનનો, અને છતાંય અંતર સૂનું રહે છે, અપૂર્ણપણું રહે છે, ઓડકાર આવતો નથી તૃપ્તનો, કૃતાર્થતાનો. હા, એવા જે વિચારનારા ભક્તો છે તુરંત વિચારશે કે હાજી ભાઈ, રોજ મંદિરે જઈએ છીએ, રોજ દેવ દર્શન કરીએ છીએ, રોજ સાધુ ભેળા રહીએ છીએ, રોજ કેટલી સેવા કરીએ છીએ, છતાંય એવો ઓડકાર તો નથી આવતો. મહત્વનું છૂટી જાય તો ન થાય. હા, બંનેની તૃપ્તિ અતૃપ્તિમાં ભેદ છે. પહેલો જે વર્ગ કહો, બિલકુલ સંસારી, કે જેને પરમાત્માની અધ્યાત્માની સાથે કોઈ લેણ દેણ નથી, એ ગરીબ છે. અને આ પણ ગરીબ છે, પણ ગરીબાઈની ભિન્નતા છે. પેલો એવા પ્રકારનો ગરીબ છે કે જેની પાસે સંપત્તિ ઘરમાં છે જ નહીં, આ એવી રીતનો ગરીબ છે કે એની પાસે સંપત્તિ છે, જાણતો નથી. આ મારો તમારો પ્રશ્ન છે. સંપત્તિ મળી ચૂકી છે, જાણતા નથી. જેને શ્રીમદ ભાગવતમાં વિસ્મૃત કંઠમણિ કહે છે, ગળામાં જ લાખોની કિંમતનો હાર છે પણ વિસ્મૃતિ થઈ ગઈ છે. જો જાણ થાય, જો મહિમા થાય, જો ઓળખાય તો રંગ પણ ઉટળી જાય. એટલે શ્રીજી મહારાજે ત્રણ બાબત બતાવી. એમાં પહેલી, ભગવાનનો યથાર્થ મહિમા જાણે. નિશ્ચય હોય છતાંય તૃપ્તિ નથી, મહિમા જાણે તો જ તૃપ્તિ છે. નિશ્ચય છે એટલે તો આટલું કરીએ છીએ, નિશ્ચય છે એટલે તમે અહીંયા બેઠા છો, નિશ્ચય છે એટલે તો માળા ભજન પૂજા કરો છો, સાધુને માનો છો. મહિમાની કમી છે, નિશ્ચયને મહિમા ભિન્ન છે. આ લીમડાનું વૃક્ષ છે એ આપણને બધાને નિશ્ચય છે, પણ એનો મહિમા શું છે એ આપણે જાણતા નથી. એ તો જર્મનના વૈજ્ઞાનિકોએ જોયું, તપાસ્યું ને શોધ્યું તો એ લોકોએ કહ્યું કે આહા, લીમડાની લીંબોળીના તેલમાં એવી રીતનું રાસાયણિક તત્વ છે કે એટલું કિંમતી છે, એટલું ઉપયોગી છે એની કોઈ સીમા નહીં. કરોડો ડોલરની કિંમતનું રાસાયણિક તત્વ લીમડાની લીંબોળીના તેલમાં પડ્યું છે. અને એમણે જે ઉદ્ગાર કાઢ્યો એ કે જે દેશમાં લીમડા પાકતા હોય, લીંબોળી પાકતી હોય, એ દેશની પ્રજા ગરીબ કઈ રીતે રહી શકે, આટલું કિંમતી તત્વ એમાં છે. એટલે ભલા અમને નિશ્ચય છે, મહિમા તો તને છે, અમને ખાલી નિશ્ચય છે કે આ લીમડો છે, ગાયો ભેંસો બાંધીએ ને ઊંઘ આવે ત્યારે છાંયડે હુઈ જાય, મહિમા ક્યાં છે? એવી જ રીતે ભગવાનનો નિશ્ચય હોય પણ તાત્વિક મહિમા જાણ્યો ન હોય તો દારિદ્ર ન જાય, હૈયાનું રંગ પણ ન જાય. હું આમાંથી તમને કોઈને પાણીનો ગ્લાસ આપું અને કહું કે જો પીઓ, અને તમે એક ઘૂંટ લગાવો, પછી તમને હું એમ કહું કે તમે પીઓ છો ગંગાજળ છે. શું સ્વામીજી વાત કરો, ગંગાજળ? આહ, કેટલો લક્કી. પછી તમે બીજો ઘૂંટ પીઓ, એમાં ફેર પડે કે ન પડે? એ બીજો ઘૂંટ પીધો એમાં ફરક પડ્યો, પણ હું પછી તરત એમ કહું કે આ ઠાકોરજીને નવડાવેલું છું. અરે શું વાત કરો, હા હા. અને પછી જે ત્રીજો ઘૂંટ ભરાય એ વળીયાથી જુદો. પણ પછી હું એમ કહું કે જોગી સ્વામીએ તમારું નામ લઈને ઠાકોરજીને નવડાવીને તમારા માટે સ્પેશિયલ મોકલ્યું છે, શું વાત કરો છો? આ કેમ? આ મહિમા, પાણીનો ગ્લાસ ભરેલો એનો એ જ દ્રષ્ટિ પલટી. એટલે મહિમાના પણ બે પ્રકાર છે, એક તાત્વિક મહિમા, બીજો ભાવનાત્મક મહિમા. ગંગાજળ છે એ તાત્વિક મહિમા છે, એ કોઈ બી ચાખે એક સરખું લાગે. હું અહીંના ડીપવેલ નું પાણીનો ગ્લાસ ભરીને તમને પીવડાવું, પછી એમ કહું કે આ ગંગાજળ છે, તો કે ગપુ મારો, માં ખારું લાગે છે. ગંગાજળનું પોતાનું જ બંધારણ છે કે એનો ટેસ્ટ તમને બતાવી દે કે ના મીઠું છે, સરસ છે. લેબોરેટરીમાં મૂકો તો એમને તમને ચેકઅપ કરી શકો. પરંતુ જોગી સ્વામીએ મોકલાવ્યું છે, ઠાકોરજીને નવડાવ્યું છે, એ લેબોરેટરીમાં ચેક ન થાય. એ ભાવના છે, જેટલી ભાવના એટલો હૈયામાં ઉછાળ આવે. એટલે 24મું વચનામૃતના અંત ભાગમાં શ્રીજી મહારાજે ભાવનાત્મક મહિમાનો નિર્દેશ કર્યો છે અને 25ના પ્રારંભમાં તાત્વિક મહિમાનો નિર્દેશ કર્યો છે. પેલા તાત્વિક મહિમા જુઓ. તમે ઘટના જાણી છે કે મહંમદ પૈગંબર સાહેબ, એમણે ઇસ્લામમાં સુધારા કર્યા, પ્રજા એમની વિરોધમાં પડી અને એમને મારવા માટે જ્યારે દોડ્યા, મહંમદ પૈગંબર તો એક પોતાનો સાથી લઈને ચાલી નીકળ્યા હતા, પણ પાછળ જોયું કે લોકો મારવા માટે આવે છે, સાથી ગભરાતો હતો, એટલા માટે એક ગુફામાં ઉતરી અને આશ્રય લીધો. છતાં 20-25 જે ઘોડે સવારો આવતા હતા એની ઘોડાઓની હણહણાટી સાંભળી અને પેલો સાથી ડરવા લાગ્યો. એમણે મહંમદ પૈગંબર સાહેબને એમ કહ્યું, બાબા આ લોકો તો 20-25 છે અને આપણે 2 છીએ, આપણું શું થશે? ત્યારે પૈગંબર સાહેબે કહ્યું, સાથી આપણે 2 નથી, આપણે 3 છીએ. અરે બાબા ક્યાં 3 છીએ, આપણે 2 જ છીએ. નહીં, 2 છીએ નહીં, 3 છીએ. એક પરવરદિગાર ખુદા આપણી સાથે છે. આપણે 2 નથી, આપણે 3 છીએ. ખુદા પરવરદિગાર સાથે છે. પેલા ઘોડેશ્વરો આવ્યા ગુફા અને દ્વાર સુધી આવ્યા, પણ કરોળિયાના ઝાડા બાજેલા જોયા, વિચાર કર્યો કે અંદર કોઈ ગયું હોય તો ઝાડા તૂટી ગયા હોય, માટે અંદર કોઈ ગયું નથી એમ માની એ લોકો પાછા ફરી ગયા અને મહંમદ પૈગંબર સાહેબ સાથીદારની સાથે બહાર આવ્યા. તો પરમાત્મા મારી સાથે અખંડ છે, છે ને છે, એ તાત્વિક મહિમા છે. જેને પોતાને એમ લાગે કે પરમાત્મા મારી સાથે છે, એને ખાલીપો એકલવાયાપણું જીવનમાં ક્યાં હોય? એટલે અનેક સંકટોની વચ્ચે આપણા પૂજ્ય ગુરુદેવ એમ જ કહેતા કે મને નારાયણમાં ભરોસો છે, બીજા કોઈના ભરોસે હું જીવતો નથી. એ સાથે જ આ તાત્વિક મહિમા છે, જેને ઉપનિષદ કહે વિત શોક થઈ જાય છે, જે જાણે કે પરમાત્મા મારી સાથે જ છે. તમારે બહાર ગામ જવું હોય અને કોઈ સાથે ન હોય તો અકળામણ કેટલી થાય, મૂંઝારો થાય, વાતચીત શું કરવી, રસ્તો કપાય નહીં, તકલીફ પડે તો કેવી મુશ્કેલી આવે, કારણ કે એકલા તો કોઈને ફાવતું જ નથી. અમે અમેરિકામાં સ્ટેમ્પોર્ડ સિટીમાં હતા, ત્યાં પહોંચ્યા અને રાતની કથા વાર્તા નિયમ ચેષ્ટા બધું પતી ગયું, પછી સુવા માટે બધી વ્યવસ્થા કરતા હતા. જે હરિભક્ત હતા કે એ કાંઈ સુવો. મને એક બાજુ ખૂણો ફાવે, મેં કીધું આપણને કઈ ખૂણો હોય તેમાં નાખી દો, કે તમે અહીંયા સુઈ જાઓ. હું અંદર રૂમ હતો નાનો, ગયો પાથરવાનું નીચે, કારણ કે ગ્રહસ્થોના પલંગ ઉપર સંત થી સુવાય નહીં, એટલે નીચે પાથરવાનું. પાથરીને જ્યાં સુવાની તૈયારી કરું ત્યાં બાજુમાં પલંગ હતો, એના ઉપર માણસની કદનું મોટું કાળું વિરૂપ સ્ટેચ્યુ પૂતળું એ ઢોલિયા ઉપર પડેલું. હું તો બેઠો થઈ ગયો, આ શું છે? બહાર નીકળીને પેલા હરિભગત ને બોલાય, આ શું અહીં રાખ્યું છે? કારણ કે એ તો સ્વામીજી છે ને, અમારો બાબા અહીં સુવે છે ને, એટલે રાતે એકલો ના લાગે ને, એટલે કંપની માટે રાખ્યું છે. મને તો પાછું એ ભળાવીને વૈયા ગયા, પણ મને વિચાર આવ્યો કે અમેરિકાની ટેકનોલોજી ભયંકર હોય, રમકડામાં શું ગોઠવું હોય કઈ ખબર પડે નહીં. આપણે રાત્રે 1-2 વાગે પેશાબ કરવા ઉઠીએ ને પાછા અંદર આવીએ ને આમાં કઈક એવું એડજસ્ટમેન્ટ ટાઈમર મૂક્યું હોય ને ઉભું થઈને વેલકમ કરીને આપણે છોટી જાય, હવે સ્વીચ જડે નહીં તને નોખું કેમ પાડવું? હું તો મારું ગોદડું લઈને બહાર નીકળી ગયો. શું આમાં ભાઈ આમાં નાખ્યું હોય ખબર નહીં ભાઈ. એકલા ફાવતું નથી, એટલે સમજો પ્રવાસે ગયા હોય ને એમાં કોઈ વ્યક્તિ સાથે હોય તો, એમાં પરિચિત હોય તો, એમાં અત્યંત નિકટનો સ્નેહી હોય તો, અને એમાં એવો સમૃદ્ધ અને એવો ભાવ વાળો હોય કે તમારી દરેક પ્રકારની ખબર રાખે અને દરેક પ્રકારની સુવિધા સાચવે અને પ્રેમથી સાચવે, તો યાત્રામાં મજા કેવી આવે? એટલે સરસ મજાની ઉપનિષદ વાત લાવીને મૂકે છે, એ તાત્વિક સમજવા જેવું છે. મુંડક ઉપનિષદમાં સરસ ઋષિ બતાવે છે, દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વજાત. એક વૃક્ષ ઉપર 2 પક્ષી નિવાસ કરે છે. કેવા છે? સુપર્ણા છે, સુંદર પાંખ વાળા છે. સયુજા એક જ જાતિના, અને સયુ એટલે જોડાયેલા છે, જોડલા છે. સખાયા એ બંને મિત્ર છે. પરિશસ્વ જાતે એકબીજાને વળગેલા છે. તો આ વૃક્ષ કયું, પક્ષી કયા? આ દેહરૂપી વૃક્ષ છે અને આત્મા અને પરમાત્મા રૂપી 2 પક્ષી છે. હૃદયરૂપી ઘોસલામાં આત્મા અને પરમાત્મા રૂપી બે પક્ષી નિવાસ કરીને બેઠા છે. વાત મૂળ શું છે કે જે છે એ ખાલી જાણવાની જ વાત છે, ઋષિ બતાવે છે. તો આ દેહ નગરીમાં દેહ વૃક્ષો ઉપર આત્માને પરમાત્મા રૂપી બે પક્ષી છે. કેવા છે? સુપર્ણા છે, સુંદર છે. સુપર્ણા કહીને સુંદરતાનું નિરૂપણ છે. પક્ષીની સુંદરતા પાંખથી અને માણસની સુંદરતા આંખથી. તમે ગમે તેવા હેન્ડસમ હો, બરાબર બ્યુટીફુલ, આ તે બધા સરસ હોય, લાટા પાટા જેને કહેવાય, પણ હવે આંખ સેજ આમ ત્રાહી થઈ ગઈ હોય, પૂરું થઈ ગયું, આખું સેમ્પલ બદલી જાય, બોલો. સુપર્ણા છે, રૂપ રૂપના રાશિ છે, સુંદર છે, સયુજા છે, એક જ બ્રહ્મ જાતિના છે, જાતિ ભિન્ન નથી, સયુક છે, જોડાયેલા છે. પરિસસ્વ જાતે સખાયો, એકબીજામાં ઓતપ્રોત થયેલા મિત્રો છે, દિલોજાન મિત્રો છે, વળગેલા મિત્રો છે, આંકડા ભીડીને બેઠા છે, એવા બંને મિત્ર છે, પરમ સખા છે. ઋષિએ કેવો સંબંધ આપ્યો છે કે પરમાત્માની આપણી સાથે પરમ મૈત્રી છે, મિત્ર બનીને સતત સાથે છે, નહીતર તો ગુનેગારની સાથે પોલીસે સતત સાથે હોય, બોલો, એમાં ત્રાસ થાય, હાશ ન થાય, જ્યાં જાય ત્યાં પોલીસ હોય. ભગવાન એવી રીતે આપણી સાથે નથી, સખા બનીને સાથે છે, પરમ મિત્રની રૂપમાં સાથે છે. બધા સંબંધોમાં મિત્રનો સંબંધ શ્રેષ્ઠતમ છે. માતા પિતા, ભાઈ બહેન, દીકરા દીકરી, બધાનો સંબંધ છે, પરંતુ ક્યાંક મર્યાદા નડે છે, ક્યાંક ભય નડે છે, ક્યાંક એનાથી દૂર ખસવાની વૃત્તિ થાય છે, ક્યાંક મનભેદ મતભેદ પડે છે, સુખ નથી આવતું પૂરેપૂરું. પણ બે મિત્રોની વચ્ચે સંપૂર્ણ નિખાલસતા અને પૂરી સ્વતંત્રતા, જે કરવું હોય તે કરો, જે બોલવું હોય તે બોલી નાખો, એ પરમ મિત્રો છે. તો પરમાત્મા આપણની સાથે રહે છે, છતાં સંપૂર્ણ સ્વતંત્રતા, સંપૂર્ણ નિખાલસતા, આવો આપણે પરમ સખા સાથે છે ખરા અર્થમાં. આ માનવ જીવનમાં સાચો અને સુદ્રઢ મિત્ર મળવો ને બહુ મોટું સૌભાગ્ય છે. એકાદ પણ સાચો મિત્ર મળવો, છતાંય કદાચ કોઈને ન મળે અને કદાચ કોઈને મળી જાય, છતાંય એવા દાખલા બને છે કે મિત્ર જ દુશ્મન બને છે. ગ્રીસના સમ્રાટ જુલિયસ સીઝરનો પરમ સ્નેહી મિત્ર બ્રુટસ, શું થયું ભાઈ આખરે? એ જ બ્રુટસે પોતાના સ્નેહી મિત્ર સમ્રાટ સીઝરના પીઠમાં તીક્ષ્ણ ખંજર ઉગામું જેવું ખોંચવા ગયો, ત્યારે છેલ્લા શબ્દો મરતા મરતા સીઝરના મુખમાં એ નીકળ્યા, બ્રુટસ યુ ટુ, તું મિત્ર થઈને. તો મિત્ર હતો, એણે જ હત્યા કરી નાખી સીઝરને. દ્રુપદ અને દ્રોણ પરમ મિત્રો હતા, સખા હતા. કહ્યું તું કે હું જયારે સમ્રાટ થઈશ ત્યારે તને અર્ધું રાજ્ય આપીશ. દ્રુપદ મહારાજા રાજા ધીરાજ થયા અને દ્રુપદને ઘેર છોકરાઓ દૂધ વગર ટળવળતા હતા, ત્યારે એક ગાયનું દાન માગવા માટે દ્રોણ દ્રુપદની નગરીમાં આવ્યા, ત્યારે ચિત્રે હાલ દ્રોણને ધક્કા મારીને કાઢી મૂક્યા છે. આવા ભિખારીની સાથે મારે મૈત્રી કેવી? મિત્ર મળે નહીં અને મળે તોય બહુ ભરોસો નહીં. આજે જુઓ ને, કે છે ને લોકો કે ભાઈ ઘરેણા મૂકવાના ઠેકાણા છે, બેંકમાં લોકરો છે, પરંતુ વાત મૂકવાના ઠેકાણા નથી. તમે કોને કહી શકો? કઠણ છે. આપણે બધા બેઠા છીએ પણ આમાંથી વિશ્વાસ કેટલાનો આવે? તમે કાલ સત્સંગી આવા નવા રહેશો, ઘણા ગોડલી માજન જેવા હોય, આજ અહીં માથું કાઢે ને કાલ બીજે કાઢે, વિશ્વાસ ક્યાં છે એકબીજા? ગુરુ મહારાજન, સાધુ મહારાજન, પરમ સ્વામીજી હોય, એવું બધું કહીએ છીએ, પગના તળિયા આંગળીઓ ભરાય ભરાઈને કાઢી નાખીએ છીએ, વિશ્વાસ સંપાદન ક્યાં છે? મિત્ર કીજે મરાદ મરાદ મન દરાદ મિટાવે, મિત્ર કીજે મરાદ કામ વિપત મે આવે, મિત્ર કીજે મરાદ સત્ય કહકર સમજાવે, મિત્ર કીજે મરદ ખુશામદ કરકે ન ખાવે, મિત્ર કીજે મરદ લોભ કબહુ મન ના લાવે, મિત્ર કીજે મરદ જેનો દેહ ડગે પણ નેહ ના ડગે, મિત્ર કીજે મરદ. આ મિત્ર કહેવાય એ કૃષ્ણ ને અર્જુન ને કૃષ્ણ ને સુદામા એ રામ અને સુગ્રીવ આ પરમાત્માની પરમ મૈત્રી છે. એવા સખાને છોડીને આપણે બીજે મૈત્રી બાંધી. એમાં તિરાડ પડવાનો સંભવ નથી. કેમ? પરિસસ્વ જાતે સખાયો, જગ્યા જ નથી છૂટા પડે એવી. સુપર્ણા સયુજા જોડાયેલા છે. સુપર્ણા છે, સુપર્ણાનો એક બીજો અર્થ સરસ છે. સુપર્ણા દ્રઢ હાથ પાંખો વાળા, મજબૂત પાંખો વાળા છે. એટલા માટે બસ ઉડ્યા જ કરે છે, કલ્પોથી ઉડ્યા જ કરે છે. એક દેહરૂપી વૃક્ષ પડી જાય એટલે તરત બીજા દેહરૂપી વૃક્ષો પર જઈને બેસી થાકતા નથી યુગોથી. ભલા આપણે તો ન થાકીએ, કારણ કે આપણે પૂર્વ કર્મના ભોગ માટે એક પછી એક વૃક્ષ દેહરૂપી બદલવાના હોય, પણ પરમ કૃપાળુ પરમાત્મા એવો પરમ સખા છે કે આપણી પાછળ પાછળ એ પણ થાકતો નથી, જ્યાં જઈએ ત્યાં આવીને સાથે જ બેસે છે. અને હલકામાં હલકો દેહ આવે, ગટરમાં ભયંકર ગંદકીમાં પડેલા કીટ જેવા થઈએ તો ત્યાં પણ પરમાત્મા આપણી સાથે મૈત્રી નિભાવવા આવે છે. જરાય જુદા પડતા નથી, અનાદિથી સાથે જ, આજકાલના નથી, અનાદિથી આપણી મૈત્રી નિભાવે છે. ગોલ્ડ સ્મિથને કોઈ બહુ સરસ પૂછ્યું કે તમને કેવા મિત્ર ગમે, એટલે ગોલ્ડ સ્મિથે કહ્યું મને તો બધી વસ્તુઓ જૂની ગમે, જૂનો જમાનો, જૂના રીત રિવાજ, જૂના પુસ્તકો, જૂનો શરાબ, એવી જ રીતે જૂના મિત્રો ગમે. કોઈએ કહ્યું એવું કેમ, કારણ શું? તો કે જુઓ ને, આ મેં બૂટ પહેર્યા છે તો જૂના બૂટ જેવા આપણને સુખ આપે એવા નવા ન આપે. નવા બૂટ કઠે, જૂના બૂટ છે એ જ ફિટ થઈ રહે. તો પરમાત્માને પુરાણ પુરુષ કયા છે? અનાદિથી આપણો પુરાણો મિત્ર છે, પણ એની મૈત્રી કેળવતા નથી. એક જણો દુકાનમાં ટોપી ખરીદવા ગયો, ઉનાળાનો સમય ને, તો દુકાનદારને કહ્યું ટોપી આપો, એટલે પેલા એક ટોપી આપી, બે પાંચ દસ મૂકી, સારી જોઈને માથા ઉપર મૂકી, તો કે આમ સારી છે પણ આ જરા ટાઈટ પડે. બીજી આપી, તો કે આમ સરસ છે, આ જરા ડખળો થાય છે, આ બરાબર છે પણ સેજ હજી વધારે લૂઝ છે. ત્રીજી ચોથી, દુકાનમાં જેટલી હેટ હતી એ બધી માથા ઉપર નાખી, કોઈ હાંકડી પડે, કોઈ ડખળો થાય, કોઈ બરાબર ના થાય, એક પછી એક બધી ઉતારી નાખી, છેવટે એક ટોપી બરાબર માથા ઉપર ફિટ થઈ ગઈ. અને પેલા એ કહ્યું ગ્રાહકે, બસ આ ટોપી બરાબર છે, આ મને આપી દો. કેટલી કિંમત? તો કે મફત. પેલો કે કેમ મફત? તો કે એ તો તું પહેરીને આવ્યો હતો. પરમાત્મા આપણી સાથે પહેલેથી પહેરાયેલા જ, જોડાયેલા જ. એ જેવા ફીટ આવશે એવો બીજો કોઈ ફીટ નહીં આવે. અનાદિના સખા છે ને પાછા સમર્થ છે. મિત્ર હોય પણ ફોસલેલ હોય તો શું કામનો? સમર્થ છે, કરતા કરતા અન્યથા કરતા છે. દ્રૌપદીને જયારે ભીડ પડી, હા કૃષ્ણ દ્વારિકા વાસી ક્વાસી યાદવ નંદન, ત્યાં તો હસ્તિનાપુરના રાજમહેલમાં ગીરધારી પહોંચ્યા અને દ્રૌપદીને માટે નવીન સાડીઓનો ઢગલો કરી દીધો. અન્યથા કરતા તો સમર્થ સખા સાથે છે, આવા અનાદિ પરમાત્મા મિત્ર રૂપમાં સાથે છે, સમર્થ રૂપમાં સાથે છે. એવું જેને જ્ઞાન થાય છે, મહિમા સમજાય છે, એના જીવનમાં પછી ક્યારેય એકલવાયા પડું ને ખાલીપો રહેતો નથી. આ તાત્વિક મહિમા છે. બીજો છે એ ભાવનાત્મક મહિમા છે. ભાવનાત્મક મહિમા શું છે? એ ભક્તિભાવ છે. એ તાત્વિક મહિમા છે, જ્ઞાન માર્ગ છે. ભાવનાત્મક મહિમા એ ભક્તિ માર્ગ છે. જેની ભક્તિ કરો છો, ધ્યાનથી સાંભળજો, જેની ભક્તિ કરો છો, જેની ઉપાસના કરો છો, જેનું નામ લ્યો છો, જેના નામનો જપ કરો છો, જે સંતોનું સમાગમ છે, જેનું સાનિધ્ય છે, એનો જેટલો મહિમા સમજો એ ભાવનાત્મક મહિમા છે. જે નજર સામે છે, ભાવનાત્મક મહિમા જોડો તો જોડાય, તોડો તો તોડાય. તાત્વિક મહિમા તોડો તોય ના તૂટે, જોડો તોય ના જોડાય, એ છે છે ને છે જ. સાથે જ રહેતા હો સંતોની સાથે, પણ જો ભાવના હોય તો સંબંધ જોડાયેલો છે, ભાવના તૂટી જાય તો સંબંધ તૂટી જાય, પછી ભલે ભેળા હોય. એટલે શ્રીજી મહારાજ કે સાથે રહેતો હોય છતાં લાખો ગાંવ દૂર હોય. નર્મદાના તટ ઉપર શ્રીજી મહારાજ સ્નાન કરીને બેઠા એટલે મુક્તાનંદ સ્વામી હાથ જોડ્યા, મહારાજ જરા ટીમણ કરો ને, ટીમણ એટલે ભોજન. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે સ્વામી અમારે વાત કરવી છે, ભોજન પછી કરશો. મુક્તાનંદ સ્વામી કે સારું મહારાજ, તો તમે વાત કરો. શ્રીજી મહારાજે વાત કરી. જુઓ સ્વામી, 50 કરોડ જોજન પૃથ્વી છે, એનાથી 10 ગણું જળ છે, એનાથી 10 ગણું તેજ છે, એનાથી 10 ગણો વાયુ છે, એનાથી 10 ગણો આકાશ છે, એનાથી 10 ગણો અહંકાર છે, એનાથી 10 ગણું મહત્તત્વ છે, એનાથી 10 ગણા પ્રધાન પુરુષ છે, એનાથી અનંત ગણી પ્રકૃતિ પુરુષ છે, અને એનાથી અનંત ગણું અક્ષરધામ છે. એ અક્ષરધામમાં અનંત કોટી મુક્તો છે, એને સાક્ષાત પુરુષોત્તમ નારાયણનો સંબંધ છે, બીજા કોઈને નથી. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, મહારાજ અહીંયા કોઈને સાક્ષાત પુરુષોત્તમનો સંબંધ હોય તો? મહારાજ કે બસ 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 સ્વામી, એટલું જ સમજવાનું છે કે તમને સાક્ષાત પુરુષોત્તમનો સંબંધ છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, નહીં તો તમે ન ચિંત રેજો, કરવું તમારે કઈ નથી, જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. જે કોઈ સ્વામી નારાયણ કે અરે, તેને માથે નથી કે નો ભય રે, માટે રહેવું નિર્ભય નિશંકરે, મળે મહારાજે ન રહેવું વ્રંકરે. જેની પાસે હોય ચિંતા મણી રે, કેમાં દુખી રહે તે ધણી રે. તો એ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, જેની ઉપાસના કરીએ છીએ એનો કેફ, જેના નામનો જપ કરીએ છીએ, જે મંત્ર સ્વામિનારાયણ સ્વામિનારાયણ આજે પર્વ ચાલે છે ભાઈ, આ સ્વામિનારાયણ મહામંત્ર જે ધૂનની ધારા છે ને, એ ગંગાની ધારા છે, ભક્તિરૂપી ગંગા છે, શિક્ષાપત્રી છે, વિધિ નિષેધ રૂપ આચાર કર્મની ધારા એટલે જમનાજી છે, અને સદગુરુદેવ છે, જ્ઞાન આપે છે, માટે એ જ્ઞાન એ સરસ્વતીની ધારા છે. આ રીતે ગંગા ને યમુના ને સરસ્વતીનો ત્રિવેણી સંગમ વિશ્વમંગલ મહોત્સવમાં છે. એનાથી વિશેષ મીઠી વાત મને જે ગમી એ હું તમને કહું કે આ જમીન છારોડની 1990 માં થોડા પ્રમાણમાં મળી, એ વાતને આજે એક્ઝેક્ટલી 12 વર્ષ થયા છે, અને ત્રિવેણીમાં 12 વર્ષે મહાકુંભ મેળો યોજાય, એમાં મહાકુંભ મેળો યોજાયો છે, જેના નામનો જપ કરીએ છીએ, એ સ્વામિનારાયણ મંત્રનો મહિમા, એ પુરુષોત્તમનો મહિમા સમજાય તો જ જીવનો ખાલીપો ટળે. બાકી એક પગે ઉભો ઉભો જપ કરે જરૂર ફાયદો છે, પણ મહિમા તો બહુ જ જુદી વાત છે. ઉના પંથકમાં માણસા ગામ છે, માણસામાં મામૈયો વરુ થયા, એમને 2 દીકરા, મોટો દીકરો સીધી વરુ, નાનો દીકરો વાલેરો વરુ. પિતાજી ગુજરી ગયા એટલે સીધી વરુએ મિલકત બધી પચાવી પાડી, વાલેરા વરુને કંઈ આપ્યું નહીં, એ નાનો હતો, કંઈ ન મળવાથી, ગિરાસ ન મળવાથી બહારવટે ચડ્યો. બહારવટે એટલે બહાર રહીને વટ રાખે એનું નામ બહારવટ. હથિયારો લાખ્યા છે, જોડીઓ બનાવી છે, ગામડાઓ રગદોળે છે, આખે નાખા ગામ સળગાવે, લૂંટી નાખે, ખેતી કરતા ખેડૂતોને કાપી નાખે, ઉભા મોલને સળગાવી દે, એકઠા કરેલા મોલને બાળી નાખે, ત્રાસ ગુજારે છે વાલેરો વરુ, છતાંય સીધી વરુ નમતો નથી. એક દિવસનો પ્રસંગ બને છે ભાઈ, ગુણાતીતાનંદ સ્વામી ઉના જઈ રહ્યા છે, અને ઉના પંથકના જંગલમાં છુપાયેલા વાલેરા વરુ બાજુ સ્વામીને જવાનું થયું, સાથે સંત મંડળ અને હરિભક્તોનું મંડળ છે.
એ બાજુ ગયા અને જ્યાં વાલેરાનો નિવાસ હતો, સંઘને આવતો જોયો. સાથીદારો બંદૂકના નાળચા સામે કરી દીધા, ખબરદાર ઉભા રહી જાઓ, જે હોય તો નીચે રાખી દો.
હરિભક્તોને થોડો ડર લાગ્યો, લઈ તો જાય તો એમાં શું છે, પણ આ સંતો છે એને કઈ મારપીટ કરશે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, ભાઈઓ કોઈ ગભરાશો નહીં, ગભરાશો મહારાજ છે, ફિરેરી ભેડા છે. વાલેરા વરુ જેવો સામે આવ્યો એટલે ગુણાતીતાનંદ સ્વામી એની સામે કરુણાપૂર્ણ દ્રષ્ટિ કરી, પણ જાણે પથ્થરની શિલા હોય એવી રીતે વાલેરો થઈ ગયો. અને ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે ભાઈ, અમે નામ સાંભળ્યું છે, એ તું વાલેરો તો નહીં ને? હા મહારાજ, હું એ વાલેરો છું. શા માટે જીવ હિંસા કરે છે? નિર્દોષ લોકોને મારી નાખવાના આવા બધા પાપ બાંધવાની શું જરૂર છે વાલેરા? મહારાજ શું કરું, મારો ગરાસ મારો મોટો ભાઈ પડાવી ગયો, ક્ષત્રિયનો દીકરો છે, ભીખ માગું માટે બંદૂકના નાળચે મારે મારો ગ્રાસ લેવો છે. ગુણાતીતાનંદ સ્વામી કે ભાઈ, વાંક તારા ભાઈનો અને જુલમ પ્રજામાં છે, તો આમ ન કરું તો મારો ભાઈ સમજે નહીં, તને તારો ગિરાસ મળે તો. તો મહારાજ મૂકી દો એમ, જા સાતમે દાડે તને ગિરાસ પાછો મળશે, આ અમારા આશીર્વાદ છે. વાલેરો કે મહારાજ, હું ભણ્યો નથી, મને ગણતા ના આવડે, હાથ કેમ થાય? જામગરી બંદૂકને સળગાવવા માટે કાથીની દોરી હોય, ગુણાતીતાનંદ સામે એમાં સાત ગાંઠ વાળી દીધી, લો રોજ સૂરજ ઉગે એક ગાંઠ છોડજો, છેલ્લી ગાંઠ છૂટે એ જ દિવસે તમને તમારો ગિરાસ પાછો મળશે. વાલેરો કે મહારાજ, આજનો સૂર્યોદય ઉગી ગયો છે, તો આજની ગાંઠ આજે છોડું કે કાલથી છોડું? ગુણાતીતાનંદ સ્વામી કે, લાવ આજની ગાંઠ હું છોડી દઉં, એક ગાંઠ છોડી આપી જા, છ દાડા બચ્યા છે, છઠ્ઠે દાડે તને ગિરાસ મળશે. ગુણાતીતાનંદ સ્વામીને ભોજનપાન કરાવ્યા ને જૂના ઉના પંથક બાજુ નીકળી ગયા. છઠ્ઠે દાડે વાલેરા વરુએ માણસો મોકલી સમાધાન કર્યું, ગિરાસ પાછો આપ્યો, રોકડ રકમ પાછી આપી. મોટો ભાઈ મોટા માણસામાં રહ્યો, નાનો વાલેરો વરુ નાના માણસામાં રહ્યો. આ પ્રસંગ જાણીતો છે, પણ હવે જે પ્રસંગ છે એ મારે કેવો છે. વાલેરા વરુ બેઠા બેઠા એક દિવસ પોતાના દરબાર ગઢની ડેલીમાં માળા કરતા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરે. ધડો તો મારે ને તમારે એ લેવાનો છે કે આપણે સ્વામિનારાયણ જપ કરીએ છીએ, પણ હૈયામાં કેટલો મહિમા છે, અને મહિમા ન સમજાય તો રાગ પણ ક્યાંથી જાય? આપણે એમાં મહિમા માન્યો છે અને મોટાઈ માની છે, કેટલા લોકો અમને માને છે, કેટલા લોકો અમારા પગમાં પડે છે, એમાં પત્તો ન લાગે. દરબાર ઘરની ડેલીમાં માળા કરે, એમાં એમના ગામનો ખેડૂત નથુ પટેલ બળદગાડું લઈને નીકળ્યો, અને બળદગાડામાં એની ઘરવાળી. એટલે વાલારા વરુએ માળા ફેરવતા ફેરવતા પૂછ્યું, એલા નથુ કઈ બાજુ? તો કે બાપુ તુલસી શ્યામ જાવું છે. તો કા? તો કે બે ઘર કર્યા એટલે બે પત્નીઓ છે, પણ કોઈ સંતાન નથી, એટલે તુલસી શ્યામ જઈને માનતા રાખું, દર્શન કરાવું દેવનું, તો આ ઘરવાળીને ત્યાં દીકરાનો જન્મ થાય. અરે વાલેરા વાળું ક્યાં, જૂની છે કે નવી? તો કે બાપુ આ નવી છે, જૂની તો ઘરે છે. વાલેરા વરુએ કીધું, જા તુલસી શ્યામ નવીને દર્શન કરાય, આવ્યો જૂની પ્રત્યે ભેદભાવ રાખે છે, બેયને હારે ન લઈ જવાય, પણ જા તું જાત્રા કરી આવ, તુલસી શ્યામ પગે લગાડી આવ, જા સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ફક્ત બે વાર વાલેરો વરુ એક વખત નો ખૂંખાર લૂંટારો માણસને કાચા ચીબડાની જેમ કાપી નાખનારો, કયા સંત ધર્મ મોટા પાડ્યા હોય, કઈ મોટી એની પાસે સિદ્ધિ હશે, પણ એ માણસ બોલ્યો કે બે વાર સ્વામિનારાયણ બોલ્યો છું, એનું ફળ તારી જૂની વહુને દઉં છું, જા બે મંત્રના પ્રતાપે એને ઘેરે બે દીકરાના જન્મ થશે, જા. અને ઇતિહાસ સાક પૂરે છે, ને રામજી ને કાનજી એને બે દીકરા થયા, બોલો તુલસી શ્યામ થી પાછો ફેર્યો, જિંદગી સુધી કઈ ન થયું. કોના હૈયામાં મહિમા છે, જીલી ન શકાય એવો મહિમા એક વખતના ઉચ્ચારણમાં છે. ભૌતિક સમૃદ્ધિની વાત નથી. ગુણાતીતાનંદ સ્વામી કહે, બ્રહ્મરૂપ કરી મૂકે,
પણ ખરેખર જપ કરવો કઠણ છે ભાઈ, બ્રહ્મરૂપ કરી મૂકે.
ગુજરાતમાં ઊંઝા ગામ છે, તમે સાંભળ્યું હોય, બહુ મજાનો પ્રસંગ છે.
ઊંઝામાં ભગાભાઈ ને ભક્તિભાઈ બે જોડિયા જન્મેલા, બે ની ઉંમર 9 વર્ષની, અને 9 વર્ષે એમને સમાધિ થાય. કોઈ ધૂન કરે અને સમાધિ થઈ જાય, અને અક્ષરધામમાં મહારાજ નું સુખ લે. અમદાવાદ હરિજયંતિનો ઉત્સવ અને ગાદી ઉપર વાસુદેવ પ્રસાદજી મહારાજ બિરાજે, હરિજયંતિના રામનવમીના સમયે આ ભગાભાઈ ને ભક્તિભાઈ ઊંઝાથી બે ભાઈઓ એમના પરિવાર લઈને આવ્યા, 9 વર્ષના છોકરડા નિર્દોષ. મહારાજશ્રીને કોઈ વાત કરી કે આ છોકરાઓને સમાધિ થાય છે, મહારાજ ધૂન કરો ને સમાધિ થઈ જાય, અને મહારાજ પાસેથી મેસેજ લાવે છે. એ અમદાવાદના સભા મંડપમાં આચાર્ય મહારાજશ્રીએ બે છોકરાને સામે બેસાડ્યા અને એમને કહ્યું, દીકરાઓ અમે ધૂન કરીએ તો તમને સમાધિ થશે? તો કે અમને મહારાજનું સુખ આવે છે, કાલી કાલી ભાષામાં બોલ્યા.
સારું, ભક્તોને કહ્યું બધા ધૂન કરો, ધૂન કરીને બે છોકરાને ત્યાં સમાધિ થઈ.
ગયા સડસડાટ મહારાજના અક્ષરધામમાં અક્ષરાધીશનું દર્શન થયું. મહારાજે પૂછ્યું, કેમ આવ્યા?
મહારાજ, આ રીતનું છે, રામનવમીનો સમયો ભરાયો છે, સેંકડો હરિભક્તો અને સંતો આવ્યા છે,
તો ખરાઈ કરવા માટે અમને અહીંયા મોકલ્યા છે. મહારાજે તેમને તાજા લવિંગ મુઠા ભરી ભરીને આપ્યા. હજી આ બહુ બુદ્ધિવાળા હોય ને ગળામાં ગળે ઉતરે એવી વાત નહીં લાગે,
તાજા લવિંગ. હવે ઝાંઝીબાર સિવાય તાજા લવિંગ ક્યાંય મળે નહીં, અને એ જમાને તો કશું આજે ના તાજા લવિંગ મળે. તાજા કદાચ લીલા મરી મળી જાય, તાજા લવિંગ નહીં મળે.
બે છોકરાઓ જાગ્યા અને હાથમાં તાજા લવિંગ મહારાજશ્રીને આપ્યા કે લ્યો, આ મહારાજે નિશાની રૂપે આપ્યા છે. બધા જ ભક્તો ને સંતો જોઈ રહ્યા કે વાત સાચી છે. પણ મહારાજશ્રીએ પ્રશ્ન કર્યો કે તમને આવું સમાધિનું સુખ છે, તે આવા કયા તમારા પુણ્ય છે અને સાધના છે? તમે એવા કયા સત્કર્મો પૂર્વમાં કર્યા છે કે આવી 9 ઉંમરમાં તમને સમાધિ થાય છે? પૂર્વના એવા કયા જીવ છો? તો કે એ અમને ખબર નથી. તો કે જાઓ ફરીથી મહારાજને પૂછો કે અમારું એવું કયું પુણ્ય છે જેથી એમને સમાધિ થાય છે. જોજો, સાંભળજો, એ બે ધૂન કરવામાં આવી, બે ને સમાધિ થઈ અને સીધા અક્ષરધામમાં ગયા. મહારાજ કે કેમ છોરડાઓ પાછા આવ્યા? તો કે મહારાજ અમને પૂછે છે કે તમને સમાધિ થાય છે, એટલે એવું કયું મોટું પુણ્ય છે, તમે કયા જન્મના એવા યોગી છો તમને આ ઉંમરે સમાધિ થાય છે?
મહારાજે એમનો ઇતિહાસ કીધો.
આ હા, સમાધિમાંથી જાગ્યા અને બે બાળકો ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યા. સભા તો જોઈ રહી, ભાઈ આનંદનો પ્રસંગ હતો, એમાં બાળકો રડવા માંડ્યા. બહુ આશ્વાસન આપીને છાના રાખ્યા કે રડવાનો પ્રસંગ શું છે? તો કે અમારો પૂર્વ જન્મ કહી શકાય એવો નથી. કેમ? મહારાજ શરમ આવે છે. ના બોલો, વાત કરો. એમણે વાત કરી કે મહારાજ, અમે બે વાણિયા હતા, વેપારી હતા, ભાઈબંધ હતા, દોસ્તી ગજબની હતી. એક બાપના દીકરા નહોતા, પણ મિત્રો ખરા હતા, વેપાર કરતા હતા. પણ શહેરમાં કોઈ વેપાર બહુ ચાલ્યો નહીં, એટલે પછી અમને માયનું ગામડામાં, ભોળિયા લોકો એટલે ગામડામાં આપણે કંઈક હાટડી માંડીએ અને ગામડાના લોકોને ભોળવીને છેતરાય, એટલે ગામડામાં દુકાન માંડી અને ગામડામાં જે લોકો ખેડૂતો બિચારા આવે, એ 5 રૂપિયાનો માલ હોય તો 10 લખીએ, એકવાર 10 લખીએ બીજી વાર 10 લખીએ, એ ગોળના ખાંડમાં, ખાંડના ગોળમાં, ખાંડનું તેલમાં, આવી રીતે અમે ચોપડા બનાવીએ. મહારાજ અમારી દુકાનમાં ચડે એને પછી કોઈ દિવસ ઘરમાં કંઈ રેવા દઈએ નહીં, પૈસા ઉછીના આપીએ, એ ગીરવે લઈ લઈએ, પાછું આપીએ નહીં. આવી રીતે અમે લોકોને ખૂબ લૂંટી લૂંટીને પૈસો ગામડાઓમાં ભેળો કર્યો, મોટા મકાનો બનાવ્યા, વર્યા પરિણામ સુખી થયા. પણ એક દિવસ પ્રસંગ બન્યો, રામજી પટેલ કરીને એક પવિત્ર માણસ મારી પાસે આવ્યા, અમારી પાસે દુકાને આવીને કહ્યું કે મારે દીકરીનું લગ્ન છે, મને 1200 રૂપિયા આપો. રામણે કહ્યું કે 1200 રૂપિયા તમને કેમ આપવા? ભાઈ તમે કઈ ઘરેણું કે કઈ મૂકો તો 1200 રૂપિયા આપીએ. અમને કહ્યું, ભાઈ દીકરીનું લગ્ન છે, ઘરેણું એને પહેરાવવું તો પડે, એટલે એના ઉપર તો તમે માગો એમ કેમ ચાલે? તો આ વાણિયાએ એમ કહ્યું કે તમારી પાસે 12 વીઘાનું જે આંબાવાડિયું છે ને, થોડા આંબા છે, ચીકુ છે, જામફળ છે, પપૈયા છે, હા એ ગીરવે લખી આપો તો 1200 રૂપિયા આપી. જરૂર હતી, ગરજ હતી, આંબાવાડિયા ઉપર એનો નિભાવ હતો, લખી આપ, દિવાળીએ પૈસા પાછા આપવાની ફરજ, 1200 રૂપિયા આપી દીધી. પણ આ આંબાવાડિયાના ફળ ફૂલ ખાઈને વાણિયાઓને એટલું બધું દાઢમાં વળગી ગયું કે હવે આંબાવાડિયું પાછું દેવું નથી. અને એ આંબાવાડિયામાં પાછો એક 12 માસી આંબો હતો, 12 મહિના કેરી આપે, શિયાળો ઉનાળો ચોમાસું. દિવસો ગયા, લગ્ન ઉકલી ગયું, સિઝનના પૈસા પાક્યા, એટલે પેલા વાણિયાની પાસે આવીને રામજી પટેલે કહ્યું કે લ્યો શેઠ આ રૂપિયા અને અમારું ખત ચોખ્ખું કરો. અરે પેલા વાણિયા કે તમે તો મોટા પડી ગયા, તારીખ વહી ગઈ, જે લખ્યો તો જો હિસાબ. અરે અમને ક્યાં વાંચતા આવડે, તો તમને નથી આવડતું, અમને તો આવડે છે ને, હવે તમારા પૈસા પાછા લઈ જાઓ, ખેતર નહીં મળે. અને એ ખેતર પચાવી પાડ્યું. દુઃખી ને રડતે હૃદયે પેલો ખેડૂત પાછો ગયો. માણસ સજ્જન અને પવિત્ર હતો, એના સિવાય એને કોઈ નિભાવ નહોતો. એનો હાયકારો એવો લાગ્યો મહારાજ કે પછી અમારા બે મિત્રોમાં કલહ પેઠો. થોડું હું ચોરીને ઘરે લઈ જાઉં, પેલો પેલો ચોરીને ઘરે લઈ જાય, એમાંથી કંકાસ વધતા એમ થયું કે હવે આપણે નોખા થઈ જઈએ. એટલે વેચણીની વાત આવી. અને ખરેખર બધું બરાબર ચાલતું હોય, પણ જયારે વેચવાની વાત આવે ને ત્યારે ડખો થાય. વેચણીની વાત આવી એટલે બધું વેચાઈ ગયું, પણ ઓલો આંબાવાડિયામાં તકલીફ પડી. ઓલો કે હું રાખું, પેલો કે હું રાખું, પેલાથી બોલા બોલી, પછીથી ગાળા ગાળી, પછીથી મારા મારી, અને બે જણા એક હારે કપાણા, બે મરી ગયા. આંબાવાડિયું પડી રહ્યું, મરીને ભયંકર પ્રયત્ન થયા. હવે ઓલો 12 માસી આંબો ગમતો હતો એટલે એમાં બેઠા, તાજી તાજી કેરીઓ ગમે એટલે ત્યાં રે, એનો તો વાંધો નહીં. પણ જે છોકરાઓ કે કોઈ માણસો કે એને કેરી ખેરવા આવે ને ખાવા આવે તો મારા એને પતાવી દે, આવો ત્રાસ. એટલે પછી કોઈ આંબા પાસે જાય નહીં. બન્યું એવું, એ વખતે શ્રીજી મહારાજ ધરતી ઉપર હૈયા, નંદ સંતો પરિભ્રમણ કરે, અને ફરતા ફરતા બે નંદ સંતો એ આંબાવાડિયા પાસેથી પસાર થયા. 4 વાગ્યાનો ઉનાળો, ચૈત્ર વૈશાખનો તાપ, એટલે સંતો, બે નંદ સંતો, એને એમ થયો કે આંબો ઘેઘૂર છે, કારણ કે હવે કોઈ આવતું નહોતું એટલે ઘેઘૂર તો વધારે થયો હોય. આના છાયામાં થોડી વાર બેસીએ. એ બે નંદ સંતો શ્રીજી મહારાજના પરમહંસો પુરુષોત્તમનો રસ પીધેલો, એ થાકલો ખાવા માટે આંબાની નીચે આવીને બેઠા. હે સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણ, એમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા. એમાં રહેલા બેલા બે પ્રેત એમણે સંતની સામે જોયું ને ભગવાનના આ મહામંત્રનો જપ સાંભળ્યો અને એનો પ્રેતનો દેહ છૂટી ગયો. પેલા બે બાળકોએ કહ્યું, મહારાજ આ એ સંતોના મુખે ખાલી સ્વામિનારાયણ મંત્રનો ઉચ્ચાર સાંભળ્યો એના પ્રતાપે પ્રેતનો દેહ છૂટી અને આજે સમાધિની કક્ષાએ અમે પહોંચ્યા છે. આ સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ છે, બાકી કોઈ સાધનો નથી. કેટલા કાળા કામ કર્યા હતા, ક્યાં ગયું ખબર નથી. આવો પ્રબળ મંત્ર છે, અત્યંત મહિમા છે. થોડા વખત પહેલા સ્વામીજી મને એક ન્યાય અને વેદાંતના પ્રખંડ પંડિત અને ભાગવતના એટલા પીપાસુ, એને અધ્યયન કરેલું ભાગવતનું અને ભાગવત બીજાને ભણાવે, એમની સાથે મળવાનો સહેજ સંજોગ મળ્યો ત્યારે એમણે એક વાત કરી, એ હું તમને કહું છું. એમણે કહ્યું, સ્વામીજી હું એક દિવસ મંત્ર મહિમા ઉપર વિચાર કરતો હતો, જુદા જુદા નામ મંત્ર ઉપર વિચારતો હતો, એમાં મેં સ્વામિનારાયણ મંત્ર ઉપર થોડો મને વિચાર આવ્યો ને એમાં અટક્યો. મને એમાં એ વિદ્વાન કહે છે, કૃષ્ણ ઉપાસક એમ કહે છે કે સ્વામિનારાયણ મંત્રમાં મને જે જણાયું છે એવું કશા બીજા મંત્રોમાં જણાયું નહીં. આહા, નારાયણ મંત્રથી તો કે આપણે પરિચિત છે, સઘળામાં જે અયન કરીને રહ્યા છે એવા સર્વંતરિયામી સર્વવ્યાપક એવા નારાયણ, પણ એ નારાયણ કેવા છે એવો અર્થ બીજા મંત્રોમાં બહુ પ્રગટ થતો નથી. પણ સ્વામિત્વવાચક મંત્ર જોડીને સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ મંત્ર આપ્યો પોતાનો, એમાં એ અર્થ નીકળે છે કે સઘળામાં અયન કરીને વ્યાપીને રહેલા એવા નારાયણ પાછા કેવા, સર્વમાં વ્યાપક અને સર્વના સ્વામી એવો એક અર્થ માત્ર સ્વામિનારાયણ મંત્રમાં જ પ્રગટ થાય છે, બીજા કોઈ મંત્રમાં પ્રગટ થતો નથી. અને આ મંત્ર તો સ્વરૂપવાચક છે, એમના શબ્દો જોજો, રૂપવાચક નથી, સ્વરૂપવાચક છે, પર સ્વરૂપવાચક આ મંત્ર છે. રૂપવાચક એટલે લક્ષ્મીનારાયણ નરનારાયણ, આ રૂપવાચક છે, તરત આપણી સામે લક્ષ્મીજી અને નારાયણનું રૂપ પ્રગટ થાય. આ સ્વરૂપવાચક છે, વ્યાપક અને કંટ્રોલર, અદભુત મંત્ર છે. એટલે એ વાત એમણે પણ એ કરી કે જો સ્વામિત્વ વાચક મંત્ર નારાયણની સાથે છે, એને પણ જો કોઈ વ્યક્તિ કે સંતમાં જોડી દેવામાં આવે તો સ્વરૂપવાચક મંત્રનો મહિમા ઉલટાનો ઘટીને રૂપવાચક મંત્રમાં થઈ જાય છે. માટે એ રૂપવાચક ન રહે અને સ્વરૂપવાચક મંત્ર રહે, એમાં જ સ્વામિનારાયણ મંત્રની મહામહિમા અને ગરિમા છે. ષડક્ષરો છે મંત્ર મહાસમર્થ, આ છ અક્ષરનો મંત્ર મહાપ્રબળ છે. એટલે શ્રીજી મહારાજે કહ્યું છે કે આ સમય જેને સત્સંગનો પ્રતીતિ આવી છે એના પુણ્યનો પાર નથી. અરે પશુનું પણ કલ્યાણ થાય છે તો બીજાની શું વાત કરવી, એવો આ પ્રબળ મંત્ર છે, એવો આ પ્રબળ સત્સંગ છે. આ ગુંદાસરા ગામની અંદર મૂળજી ભગતે પોતાની ખેતીમાં કામ કરતા બળદને માંદગી આવી, વિચાર થયો કે અમે દશાંશ વિશાંશ આપીએ, બધામાં આ બળદનો પણ ભાગ છે, બિચારો આ પીડાય, એમની પાસે બેસીને એમના સ્વામિનારાયણ મંત્રનો જાપ કરી કરી રાતના 2:30 વાગે શ્રીજી મહારાજ એમને આવીને તેડી ગયા, એવો આ સત્સંગનો પ્રતાપ છે. એ સત્સંગ મને તમને મળ્યો છે. મારા જનને અંતકાળે જરૂર મારે આવું, બિરુદ મારું બદલે નહીં, સર્વે જનને જણાવવું. તમે બધાને જણાવજો કે ગમે તેવો હાડ હાડ કળિયુગ હશે છતાંય મારું આ બિરુદ ક્યારેય પલટાશે નહીં, હું જરૂર તેડવા આવીશ, સ્વયં તેડવા આવીશ. ક્રિશ્ચિયાનિટીના પ્રવર્તક ભાઈ મણિલાલે પુસ્તક સ્વામિનારાયણ ઉપર ઇંગ્લિશમાં લખ્યું છે, વિશેષ વાતો કરવાનો સમય નથી, પણ એમણે એમાં પણ લખ્યું છે કે આ ઘટના યુનિક છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનો અનુયાયી અગાઉથી કહે અને પછી કહ્યા પ્રમાણે શરીરનો ત્યાગ કરીને ભગવાન સ્વામિનારાયણ સ્વયં આવીને એમને પોતાના તખતમાં તેડી જાય, એવો એકમાત્ર સ્વામિનારાયણ સંપ્રદાય છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ભલા સાંભળજો, આજ કંઠી બાંધે કાલ દેહ પડે તો અક્ષરધામનો અધિકાર થઈ જાય, એવો આ સત્સંગનો પ્રતાપ છે, એવો આ મહારાજે સત્સંગ સ્થાપ્યો છે. ગળોદર ગામમાં કૃષ્ણચરણ દાજી સ્વામી પધાર્યા તો એક ભૂરા મહારાજ હતા રાજગોર, એમણે આવીને કીધું સ્વામી મારો બાપો કોઈ દિવસ સત્સંગમાં માનતો નથી, કોઈ ભગવાનમાં માનતો નથી, કોઈ મંદિરે જતો નથી, તેનું કલ્યાણ થાય એવું કંઈ કરો, ક્યાંય આવે નહીં, ગમે તેમ તોય મારો બાપ છે. કૃષ્ણચરણદાસ સ્વામી કે હાલો તમારા બાપનું કલ્યાણ કર્યું. જોજો સત્સંગનો અને સંતનો પ્રતાપ. કૃષ્ણચરણદાસ સ્વામી એમને ઘરે ગયા, ભૂરા મહારાજના બાપાને બેસાડીને વાત કરી, ભાઈ મનુષ્યનો દેહ છે, ભજન કરો, સત્સંગી થાવ, થોડી વાતો કરી, ગમ્યું લ્યો કંઠી પહેરો. કંઠી પહેરાવી, વર્તમાન ધરાવ્યા, કૃષ્ણચરણ દાસ સ્વામી શું બોલ્યા કાન ખોલીને સાંભળજો, બાભા આજે 1 વાગે કંઠી પહેરાવું છું, આવતીકાલે 1 વાગે સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ આવીને તમને તેડી જશે, માટે તૈયાર રહેજો, ભજન કરો. અને બીજે દિવસે બરાબર 1 વાગે એ બાબાએ દેહ છોડ્યો, મહારાજ આવ્યા, તેડી ગયા. એમના દીકરા એટલે જે ભૂરા મહારાજ દોડતા મંદિરે આવ્યા અને સ્વામીના પગમાં પડીને કે સ્વામી મારે તમને એક વાત કેવી છે. શું? એ સ્વામી સુખદેવજી મહારાજને 7 દિવસે કલ્યાણ થયું, પણ આ શ્રીજી મહારાજને આપના પ્રતાપેથી 1 દિવસમાં મારો બાપ કલ્યાણને માર્ગે પહોંચી ગયો. આ સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રભાવ છે, પ્રતાપ છે, સત્સંગ. ઓળખાય તો ને, મહિમા સમજાય તો, મળ્યું તો છે, આશ્રયનો મહિમા છે. ભુજમાં ખોખરા ગામ છે, ત્યાંથી વાઘજી ભગત નરનારાયણ દેવ ભુજમાં સ્વામિનારાયણ મંદિરે દર્શન કરીને પાછા ફરતા હતા, બળદગાડું લઈને આવતા હતા, રસ્તામાં કોઈને આડો પડી ગયેલો જોયો, એટલે વાઘજી ભગતે ગાડું રોક્યું, એટલે એ ભાઈ કોણ હતો અહીંયા, એટલે ઓલાની પાસે જઈને બોલ્યા તો પૂછ્યું તો કે હું તો પધ્ધર ગામનો હાજો આહિર છું, તાવ ધખત આવ્યો છે, હાલી શકતો નથી, ગામે પહોંચ્યું છે, શું થશે બાપા, એટલે હું અહીં તો હાલતા હાલતા પડી ગયો છું. એને ટેકો કરીને કીધું બેસી જા મારા બળદગાડામાં, હું તારે ગામ પધર ઉતારતો જઈશ, પછી મારે ગામ જઈશ. ગાડામાં મૂક્યો, સાંભળજો, ગાડું ચાલતું થયું, હાજો આહિર ગાડામાં, તાવ ધખધખાડ, જુવારનો દાણો મૂકો તો ફાટી જાય એવો તાવ, પણ એ હાજા આહિરનો અંતકાળ આવી રહેલો. ગાડું ધીમે ધીમે આગળ હાલ્યું, એનો દેહ છૂટવાનું ટાણું થયું, જમપુરીમાંથી ઓલા 2 કાકા આવ્યા, ભયંકર કાળા ડિભાંગ જેવા વિરૂપ જમદૂત આમ સામે દેખાય હાજા આહિરને. પેલા જમદૂત વાત કરે કે માળા કે આને લેવો તો છે પણ સત્સંગીના ગાડામાં બેઠો છે તે લેવાય કેમ. તે બીજો કે હવે ખમીએ ગાડામાંથી ઉતરે એટલે ટપ દઈને ઉપાડી લઈ. આ હાજો સાંભળી ગયો એટલે હાજાએ કીધું, ભગત હા એ ભાઈ સાહેબ, એ ભાઈ સાહેબ મને આમાંથી ઉતારતા નહીં હો. તો કે કા, મને લેવા જમદૂત આવ્યા છે, મારા પાપનો પાર નથી. એમ કે છે ગાડામાં ઉતરેલ ટપ દઈને ઉતારી નાખું. તો વાઘજી ભગત કે તે ગાડામાં ક્યાં સુધી હૂતો રહીશ તું. અરે ભગત પણ શું કરું, એક ઉપાય છે, મારી પાસે કંઠી છે, હું તને પહેરાવી દઉં તો આ કાળ આંટા મારે. અરે ભગત મને તો ભગવાનને પ્રસરીને લઈ લો, કંઠી પહેરાવી દો, મોત ભાળી જાય પછી હું ન થાય. ભાઈ એ પધર ગામ આવ્યું ગાડામાંથી ઉતારતા પહેલા જોજો, ગામડાનો એક સામાન્ય હરિભક્ત એવે વાઘજી ભગતે ખિસ્સામાંથી કંઠી કાઢી હાજાને ગળામાં પહેરાવી. હાજાને કીધું, ગળામાં કંઠી રાખજે, કાલ પાછો તને આવીશ અને તારો ઉદ્ધાર કરીશ. ઉતારીને ગામના પાદરમાં ઓટો તો ત્યાં બેસાડ્યો કે હવે અહીંથી તું તારે ઘરમાં ચાલ્યો જજે. આ બાજુ બળદ ગાડું હાંકીને ચાલતા થયા, ગળામાં કંઠી જમ હાજો હામે જોવે પણ ગળામાં ભગત કંઠી પહેરાવીને ગયો તો કાળ આંટા મારે શું કરે. એમાં એના બાપને ખબર પડી કે મારો દીકરો આવ્યો છે, માંદો છે, એટલે એ ડોહો આવ્યો લાકડીનો ઠક ઠક જો પછાડતો અને એને ગળામાં કંઠી જોઈ. એ આ હું રાંઢવું નાખ્યું છે. અરે બાપા એ રેવા દો, એ રક્ષણ છે, હવે રક્ષણ વાળી આ તો સ્વામિનારાયણ કંઠી છે, તોડ જાય ના, રેવા દો, રેવા દો. એનો બાપ કાળાંતરનો માર્યો જોટો, કંઠી તોડી નાખી. હાજા આ વાઘજી ભગે ગાડામાંથી જોવે કાતો જમાવટ થઈ, એ કંઠી જેવી તોડી કાળી ચીસ નાખીને હાજો ત્યાં ત્યાં મોતને શરણ થયો. અને આ વાઘજી ભગતે પેલાને લઈને જતા યમદૂતને આકાશમાં જોયા. વાઘજી ભગત એટલું બોલ્યા કે મારા હગા બાપ હોય તો કલ્યાણમાં નડે છે, આ કોણ પહોંચે. એક સત્સંગીની કંઠી, આ ગપગોળા નથી, પતિવ્રતા નારીનું મંગલસૂત્ર એ બકવાસ નથી, આ શરણાગતિનો મહિમા છે. ગળામાં ભગવાનની કંઠી હોય આશ્રયનો મહિમા છે, એનાથી તરી જાય છે. તો આવો અમૂલ્ય સત્સંગ મળ્યો છે, ભાવનાત્મક મહિમા છે, એ જેટલો સમજાય એટલો માણસને કેફ આવે. આ ઠાનાનો કોઈ દારૂ પી ગયો હોય તો જાયલો નથી રહેતો. તો પછી આ પુરુષોત્તમ અને આવા સંતો, આવો સાનિધ્ય મને ને તમને જે મળ્યું છે, આવા જોગી સ્વામી જેવા બ્રહ્મનિષ્ઠ અને સાક્ષાત્કારી પુરુષ બેઠા છે એનો આશ્રય મળ્યો છે, ત્યારે મારા તમારા હૈયા ગદગદ ન ખીલતા હોય તો એ અભાગી કહેવાય. ગુણાતીતાનંદ સ્વામી કે આ સત્સંગનો, આ ભગવાનનો, આ પુરુષોત્તમ નારાયણનો, આ મંત્રનો એવો મહિમા છે, એ જેવો મહિમા છે એવો જો જણાય તો ગાંડા થઈ જવાય, બોલો ડગલી ચસકી જાય. પણ જ્યાં બેઠા છે અને જેનો સંગ છે અને જેનું ભજન કરીએ છીએ, જેની ગળામાં કંઠી છે, જેની સવારે પૂજા કરીએ છીએ, એનો મહિમા આવવો જોઈએ. શ્રીજી મહારાજ કે જો મહિમા જણાય તો આઠો પહોર આનંદના સાગરમાં ઝૂલા કરે અને સતત કેફ વર્તાયા કરે. આલસી ઘાંચી હતા તો અખંડ ઝૂમતા હોય, કીર્તન ગાતા હોય, પોતાનું કામ કરતા હોય, કોઈ પૂછે ભગત આ શું તમને આટલો બધો હરક છે, તો હરખ જ ન હોય, રાક ને રતન મળ્યું છે, મારે તો ઘેર સાચા મોતીડાનો વરસાદ મળ્યો છે, આ સ્વામિનારાયણ મળ્યા છે એનો આનંદ ન હોય તો શું હોય. એટલે 24 અંતમાં શ્રીજી મહારાજે કહ્યું બ્રહ્માનંદ સ્વામીના જવાબમાં કે બાળકના હાથમાં ચિંતામણી છે, એવા પુરુષોત્તમ નારાયણ મળ્યા, એવા સંત મળ્યા અને મહિમા ન સમજાય તો એ ખોટ છે. તો એક તાત્વિક મહિમા, બીજો ભાવનાત્મક મહિમા અને ત્રીજું મહારાજ કે આત્મનિષ્ઠા જો સમજાય તો પૂર્ણપણું આવે. આત્મનિષ્ઠાનો અર્થ શું છે કે આજ તમે મહિમા સમજો તો થોડી વાર આમ ખુમારી આવી જાય, પરંતુ આત્મનિષ્ઠા ન હોય તો દેહભાવ આવે એટલે મહિમા શમી જાય. આત્મનિષ્ઠા પાત્ર છે, કામ ક્રોધાદિક દોષના ધક્કા મારી દે છે, એ બ્રહ્મના પાત્રમાં પરબ્રહ્મનો મહિમા સમાય છે. માટે ભગવાનનો મહિમા, આત્મનિષ્ઠા અને જે સંતને સત્સંગ મળ્યા છે એનો યથાર્થ મહિમા સમજાય તો પૂર્ણપણું તૃપ્તિનો ઓડકાર આવે. મહારાજ કે આ મહિમા એ કરીને છકી પણ ન જવું, પછી ભગવાનના અવતારો આ તે બધું એની કોઈ ગણના નહીં, શિક્ષાપત્રીના સિદ્ધાંતોની કોઈ ગણના નહીં, ઓવરફ્લો થઈ જાય એ છકી ગયા કહેવાય. જેમ આવે તેમ પછી સર્વોપરીના બહાના નીચે નાચવાન કૂદવા માંડે અને સહજાનંદ સ્વામીના સિદ્ધાંતો કે રૂચિ હાથમાં ન રાખે તો મહારાજ કે છકી ગયો કહેવાય. મહિમા જરૂર છે પણ છકે નહીં, અને મહિમા ઓળખે નહીં તો રંગ પણ મટે નહીં. આપણું દારિદ્ર્ય અંદરનું, અંદરનો ખાલીપો, અંદરનું એકલવાયાપણું એને કાઢવા માટે આ ત્રણ વસ્તુઓ મહારાજે બતાવી છે. આટલું સમજે તો જે પ્રાપ્તિ છે એનાથી તૃપ્તિ થાય અને જીવન ધન્ય ધન્ય થઈ જાય એવું સૂત્ર સમજાવતું આ સુંદર મજાનું વચનામૃત અહીંયા પૂરું કરીએ. સહજાનંદ સ્વામી મહારાજ.